એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે સદીઓથી કરોડો લોકોના જીવનનો આધાર રહ્યો છે, હિન્દુ ધર્મ.
ખરેખર, અને હિન્દુ ધર્મ માત્ર ભારત પૂરતો સીમિત નથી એમ કહી શકાય. એની અસર તો વૈશ્વિક સંસ્કૃતિ અને વિચારધારા પર પણ, ખરું ને, જોઈ શકાય છે.
હા, બરાબર. એટલે એને સમજવો એટલે માનવ ઇતિહાસના એક અત્યંત સમૃદ્ધ અને કદાચ જટિલ વારસાને સમજવો.
ચોક્કસ, જટિલ તો ખરો જ.
અને આ સમજણની સફરમાં આપણા માર્ગદર્શક છે લુઈ રેનો, એક એવા ફ્રેન્ચ વિદ્વાન જેમણે એમ કહેવાય છે કે પશ્ચિમી દ્રષ્ટિકોણથી થોડા અલગ રહીને.
હા, એ બહુ મહત્વનું છે. એમણે હિન્દુ ધર્મને તેના મૂળ ગ્રંથો અને એની જે આંતરિક ભાવના છે ને, એના દ્વારા સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો.
તો આપણો આજનો હેતુ એ જ છે કે રેનોના વિશ્લેષણમાંથી કેટલાક જે મુખ્ય વિચારો છે, જે આંતરદૃષ્ટિ છે, એને તારવીએ જે આ પરંપરાના હાર્દને સ્પર્શે, એમ કહીએ તો ચાલે.
બરાબર. અને લુઈ રેનો રો 1896 વિશે વાત કરીએ તો એ 20મી સદીના ખૂબ જાણીતા ફ્રેન્ચ ઇન્ડોલોજિસ્ટ હતા, સંસ્કૃતના વિદ્વાન.
પણ માત્ર એટલું જ? એમની કોઈ ખાસ વાત?
હા, ખાસ વાત એ કે એમણે ભાષાના ઊંડા જ્ઞાનને સંસ્કૃતિની જે સંવેદનશીલ સમજ હોય ને, એની સાથે જોડી દીધું.
એટલે ખાલી શબ્દાર્થ નહીં, પણ એની પાછળનો ભાવ, સંદર્ભ, જીવન પદ્ધતિ, એ બધું સમજવા પર ભાર મૂક્યો.
બરાબર. સંસ્કૃત, પાલી, બીજી ભારતીય ભાષાઓ પર એમનું જબરદસ્ત પ્રભુત્વ હતું અને સોર્બોન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણાવતા હતા. અને સૌથી અગત્યનું, રેનોનો પ્રયાસ ક્યારેય એવો નહોતો કે હિન્દુ ધર્મને કોઈ પશ્ચિમી ચોકઠામાં બેસાડી દેવો.
ના ના,
એમનો આગ્રહ હતો કે એને પોતાના જ પરિપ્રેક્ષ્યમાં એના ગ્રંથોના આધારે જ રજૂ કરવો જોઈએ. આ એમની શૈક્ષણિક નિષ્ઠા અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જ એમને ખરેખર અલગ પાડે છે.
સાચી વાત, જાણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક પુલ સમાન.
હા, કહી શકાય. જેમણે પૂર્વગ્રહો વગર સમજણનો માર્ગ ખોલ્યો.
તો આ જે રેનોનું કાર્ય છે, જે પુસ્તકોની આપણે વાત કરી રહ્યા છીએ, એનો મુખ્ય સૂર શું છે? એ શું કહેવા માગે છે હિન્દુ ધર્મ વિશે?
જુઓ, રેનોના કાર્યનો મુખ્ય હેતુ તો હિન્દુ ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે, જે વ્યવહારો છે, એની એક ઊંડાણપૂર્વકની અને છતાં સરળતાથી સમજાય એવી સમજ આપવાનો છે.
એટલે કોઈ એક વ્યાખ્યા નહીં?
ના, બિલકુલ નહીં. એ સ્પષ્ટ કરે છે કે હિન્દુ ધર્મ કોઈ એક વ્યાખ્યામાં બંધાય એવી વસ્તુ જ નથી. એ કોઈ સ્થિર માન્યતા પ્રણાલી નથી, પણ એક ગતિશીલ, સતત વિકસતી અને અત્યંત વૈવિધ્યસભર પરંપરા છે.
અને એનું મૂળ એના ગ્રંથોમાં છે એમ?
હા, બરાબર. એ એના ગ્રંથોમાં ઊંડે સુધી વણાયેલી છે. વેદોથી શરૂ કરીને ઉપનિષદો, ધર્મશાસ્ત્રો, મહાકાવ્યો, પુરાણો, આ બધામાં.
આ વાત રસપ્રદ છે. એટલે કે હિન્દુ ધર્મને સમજવા માટે એના ગ્રંથોને સમજવા પડે. અને રેનો કહે છે કે આ ગ્રંથો ફક્ત ભૂતકાળના નથી, પણ જીવંત છે.
ચોક્કસ, જીવંત ધારા છે એ પરંપરાની. અને આપણી આ ચર્ચામાં આપણે રેનોના વિશ્લેષણના આધારે એના કેટલાક મુખ્ય પાસાઓ જોઈશું.
જેમ કે
વેદોનો પાયો શું હતો, યજ્ઞનું સ્વરૂપ કેવી રીતે બદલાયું, પછી ઉપનિષદોનો જે દાર્શનિક વળાંક આવ્યો એ બહુ મોટો ફેરફાર હતો.
હા,
પછી સમાજ અને વ્યક્તિ માટે ધર્મનો ખ્યાલ શું છે, અને કેવી રીતે મહાકાવ્યો અને પુરાણો દ્વારા આ બધા વિચારો લોકો સુધી પહોંચ્યા અને ભક્તિનો માર્ગ ખુલ્યો.
સરસ, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા હિન્દુ ધર્મના મૂળિયા, વૈદિક પાયા વિશે રેનો શું કહે છે?
રેનો વૈદિક કાળને હિન્દુ પરંપરાનો એકદમ શરૂઆતનો અને બહુ જ મહત્વનો તબક્કો ગણે છે. ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં આપણને શું જોવા મળે? પ્રકૃતિની શક્તિઓ, અગ્નિ, ઇન્દ્ર, વરુણ, સૂર્ય, એમના પ્રત્યે આદર, એમની સ્તુતિઓ.
હા, દેવતાઓની પૂજા.
પણ એનાથી કંઈક વિશેષ, એની પાછળ એક ઊંડો વિચાર હતો.
કયો વિચાર? પેલો ઋતનો ખ્યાલ?
હા, બરાબર પકડ્યો. ઋત એટલે બ્રહ્માંડની એક નૈતિક અને કુદરતી વ્યવસ્થા, એક સાર્વત્રિક નિયમ જે આખી સૃષ્ટિને ધારણ કરે છે, ચલાવે છે. દેવતાઓ પણ એના પાલક છે.
અને આ વ્યવસ્થા સાથે જોડાવાનો માર્ગ એટલે યજ્ઞ, જેને આપણે બલિદાન કે હવન કહીએ.
રેનો સમજાવે છે કે શરૂઆતમાં યજ્ઞ એનાથી ઘણું વધારે હતું. એ માત્ર અગ્નિમાં આહુતિ આપવાની ક્રિયા નહોતી.
તો શું હતું?
એ તો સમગ્ર બ્રહ્માંડ સાથે મનુષ્યનો સંબંધ સ્થાપિત કરવાની અને દુનિયાનું સંતુલન જાળવી રાખવાની એક જટિલ પ્રક્રિયા હતી.
બ્રાહ્મણો એના જાણકાર હતા?
સંચાલક હતા.
અચ્છા.
પણ પછી ધીમે ધીમે સમય જતાં આ બાહ્ય ક્રિયાકાંડ પરનો ભાર ઓછો થતો ગયો અને ફોકસ, ધ્યાન જે છે એ આંતરિક અનુભૂતિ તરફ વળ્યું.
અને આ જ વાત આપણને ઉપનિષદો તરફ લઈ જાય છે, ખરું ને? જ્યાં હિન્દુ ચિંતનમાં એક મોટો બદલાવ આવ્યો. રેનૌ આ બદલાવને કેવી રીતે જુએ છે?
રેનૌ અને ક્રાંતિકારી વળાંક ગણે છે. ઉપનિષદો, જેને વેદાંત પણ કહે છે, એટલે કે વેદોનો અંત અથવા સાર,
હા, વેદાંત,
ત્યાં ફોકસ બાહ્ય યજ્ઞો અને ક્રિયાકાંડો પરથી હટીને સીધો આંતરિક જગત તરફ જાય છે, જ્ઞાન અને આત્મઅનુભૂતિની શોધ તરફ. ત્યાં પ્રશ્નો પૂછાવા માંડ્યા, હું કોણ છું, આ જગતનું મૂળ શું છે, જીવનનો અંતિમ હેતુ શું.
અને આ પ્રશ્નોના જવાબમાં જ પેલા બ્રહ્મ, આત્મા જેવા ગહન ખ્યાલો આવ્યા, નહીં?
બરાબર. ઉપનિષદો કહે છે કે આ સમગ્ર સૃષ્ટિના મૂળમાં એક જ પરમ સત્ય છે, બ્રહ્મ. અને દરેક જીવની અંદર જે વ્યક્તિગત આત્મા છે એ મૂળભૂત રીતે આ બ્રહ્મથી અલગ નથી.
અચ્છા.
આ બંનેની એકતા, એને જ ઉપનિષદોના મહાવાક્ય તત્વમ અસી, તે તું છે, માં કહેવાયું છે.
વાહ, તે તું છે.
હા, આ એક અદ્ભુત આંતરદૃષ્ટિ છે કે આપણા પોતાના અસ્તિત્વના ઊંડાણમાં જ બ્રહ્માંડીય સત્ય છુપાયેલું છે.
એટલે આત્મસાક્ષાત્કારનું આટલું બધું મહત્વ, અને આની સાથે જ પેલા કર્મ, સંસાર અને મોક્ષના સિદ્ધાંતો પણ જોડાયેલા છે, ખરું ને?
હા, બિલકુલ. ઉપનિષદો સમજાવે છે કે આપણા કર્મો પ્રમાણે આપણને ફળ મળે, એ કર્મનો સિદ્ધાંત. અને આ કર્મોના બંધનને લીધે જીવાત્મા જન્મ મરણના ચક્કરમાં, એટલે કે સંસારમાં ફર્યા કરે છે. આ ચક્કરમાંથી મુક્તિ મેળવવી, એટલે કે આત્મજ્ઞાન દ્વારા પોતાના મૂળ સ્વરૂપને ઓળખી લેવું, બ્રહ્મ સાથેની એકતાને, એ જ મોક્ષ છે, જીવનનો પરમ ઉદ્દેશ.
એટલે આ વિચારોએ પછીના બધા હિન્દુ દર્શનનો પાયો નાખ્યો, એમ
રેનો કહે છે.
હા,
ચોક્કસ, આ પાયાના વિચારો છે.
હવે આ ગહન તત્વજ્ઞાનની વાત થઈ, પણ રેનૌ સમાજ અને વ્યક્તિના જીવનને જે વ્યવસ્થિત કરતા સિદ્ધાંતો છે એના પર પણ પ્રકાશ પાડે છે. અહીં ધર્મની ભૂમિકા શું છે એ જરા સમજાવશો?
ધર્મ આ હિન્દુ પરંપરાનો એકદમ કેન્દ્રવર્તી ખ્યાલ છે. એનો અર્થ બહુ વ્યાપક છે, ખાલી રિલિજન જેવો શબ્દ પૂરતો નથી.
હા, એ તો છે.
ધર્મ એટલે વ્યક્તિનું કર્તવ્ય, સામાજિક નિયમ, નૈતિકતા અને જે સૃષ્ટિની વ્યવસ્થાને ટકાવી રાખે છે એ સિદ્ધાંત, આ બધું જ એમાં આવી જાય. ધર્મશાસ્ત્રો જેમ કે મનુસ્મૃતિ એ આ સામાજિક ધર્મને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરે છે.
અને આ ધર્મના માળખામાં જ પેલી વર્ણ અને આશ્રમ વ્યવસ્થા આવે છે.
હા, રેનૌ વર્ણ વ્યવસ્થાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સૈદ્ધાંતિક રીતે જુએ છે, કાર્યોના વિભાજન અને સામાજિક સુમેળ માટે રચાયેલી વ્યવસ્થા તરીકે. જો કે એ એની વાસ્તવિક અને જટિલ સામાજિક અસરોને પણ નજરઅંદાજ નથી કરતા. અને એવી જ રીતે આશ્રમ વ્યવસ્થા, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ એ જીવનના ચાર તબક્કા દર્શાવીને વ્યક્તિની સામાજિક જવાબદારીઓ અને આધ્યાત્મિક લક્ષ્યો વચ્ચે એક પ્રકારનું સંતુલન સાધવાનો માર્ગ બતાવે છે.
આ બધું સાંભળવામાં તો બહુ સૈદ્ધાંતિક લાગે છે, પણ આટલા ગહન વિચારો સામાન્ય માણસ સુધી પહોંચ્યા કેવી રીતે? અહીં મહાકાવ્યો અને પુરાણોની શું ભૂમિકા રહી? રેનૌ આ લોકપ્રિયકરણને કેવી રીતે જુએ છે?
આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. રેનૌ સ્પષ્ટ કહે છે કે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ખાલી વીરગાથાઓ નથી.
ના, બિલકુલ નહીં.
એ તો ધર્મ, નૈતિકતા અને જીવનના મૂલ્યો શીખવતા ગ્રંથો છે. એમાં જે વાર્તાઓ છે, જે પાત્રો છે, એના દ્વારા ગહન સિદ્ધાંતો લોકો સુધી એકદમ સહેજ રીતે પહોંચી ગયા.
અને મહાભારતનો જ ભાગ ભગવદ્ ગીતા, એનું શું મહત્વ? એ તો અદ્ભુત છે.
ગીતાનું મહત્વ તો ખરેખર અનન્ય છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ, અને એ પણ ક્યાં, યુદ્ધના મેદાનમાં, ધર્મ સંકટના સમયે.
હા,
એ હિન્દુ ધર્મના મુખ્ય માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિનો અદ્ભુત સંયોજન રજૂ કરે છે. અને ખાસ કરીને પેલો શ્લોક, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચન.
હા, ફળની આશા વિના કર્મ કરવું.
બરાબર, તમારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, તેના ફળ પર ક્યારેય નહીં. આ નિષ્કામ કર્મનો સિદ્ધાંત ગીતાની બહુ મોટી દેન છે. એ કહે છે કે ફળની ચિંતા કર્યા વગર સમર્પણ ભાવથી પોતાનું કર્તવ્ય કરવું એ જ યોગ છે.
અને પુરાણોનું શું?
પુરાણોએ શું કર્યું? એમણે દેવી દેવતાઓની કથાઓ, સૃષ્ટિની ઉત્પત્તિની વાતો, વંશાવળીઓ આ બધા દ્વારા સામાન્ય લોકો માટે ધર્મને વધારે સહેલો બનાવ્યો.
વાર્તાઓ દ્વારા સમજાવ્યું એમ.
હા, ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને દેવીના જુદા જુદા સ્વરૂપોની પૂજા લોકપ્રિય બની. આનાથી ભક્તિ માર્ગનો ખૂબ વિકાસ થયો, જ્યાં પ્રેમ, શ્રદ્ધા, સમર્પણ એના દ્વારા ઈશ્વરને પામવાનો રસ્તો ખુલ્યો.
મીરાબાઈ, સુરદાસ, તુલસીદાસ જેવા ભક્તો.
બરાબર, આ બધા એ ભક્તિ પરંપરાના જ ઉદાહરણ છે. રેનો માને છે કે આ કથાઓ અને ભક્તિ દ્વારા જ હિન્દુ ધર્મ કરોડો લોકોના હૃદય સુધી પહોંચી શક્યો.
તો રેનોના આ સમગ્ર વિશ્લેષણમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ? મને લાગે છે કે એક મુખ્ય વાત તો હિન્દુ ધર્મની અંદર જે વિવિધતા છે અને એને સ્વીકારવાની જે ક્ષમતા છે એ છે.
ચોક્કસ, રેનો જેને વિવિધતામાં એકતા કહે છે એ હિન્દુ ધર્મની ખાસ ઓળખ છે. જુઓને, કેટલા બધા દેવી દેવતાઓ, પૂજાની રીતો, દાર્શનિક વિચારધારાઓ બધું એક સાથે ચાલે છે.
હા, એ ગૂંચવણ જેવું લાગે ક્યારેક.
પણ એ ગૂંચવણ નથી, એ તો જુદા જુદા સ્તરે સત્યને પામવાના અનેક માર્ગો છે, એની સ્વીકૃતિ છે. જેમ ઋગ્વેદમાં કહ્યું છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, સત્ય એક છે, વિદ્વાનો તેને જુદા જુદા નામે બોલાવે છે.
સુંદર વાત છે, આ જ એની સહિષ્ણુતાનો પાયો છે.
બરાબર.
બીજો મુદ્દો જે આપણે શરૂઆતમાં પણ વાત કરી તે છે ગ્રંથોનું મહત્વ. હિન્દુ ધર્મ મૂળભૂત રીતે શાસ્ત્ર આધારિત પરંપરા છે ને?
હા, વેદો એટલે કે શ્રુતિ એ સર્વોચ્ચ પ્રમાણ અને બાકીના ગ્રંથો એટલે કે સ્મૃતિ એ જાણે એનું વિસ્તરણ અને અર્થઘટન છે.
ત્રીજું શું કહી શકાય? પેલો બાહ્ય ક્રિયાકાંડથી આંતરિક અનુભૂતિ તરફનો વિકાસ.
હા, એ બહુ મહત્વનું છે. યજ્ઞથી શરૂ થયેલી યાત્રા ઉપનિષદોના આત્મજ્ઞાન સુધી પહોંચે છે અને ધર્મનું આંતરિકીકરણ કહી શકાય, વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ પર ભાર.
ચોથો મુદ્દો, ધર્મનો વ્યાપક અર્થ. એ ખાલી કર્તવ્ય કે કાયદો નથી, પણ બ્રહ્માંડ, સમાજ અને વ્યક્તિને જોડતો એક સાર્વત્રિક સિદ્ધાંત છે. પેલી ઉક્તિ છે ને, ધર્મો રક્ષતિ રક્ષિતઃ.
હા, રક્ષણ પામેલો ધર્મ રક્ષણ કરે છે, એટલે કે ધર્મનું પાલન કરવાથી જ વ્યવસ્થા અને સંતુલન જળવાય છે.
અને પાંચમો, મને લાગે છે બહુ અગત્યનો મુદ્દો, મોક્ષ પ્રાપ્તિના ઘણા બધા રસ્તા.
અત્યંત મહત્વનો. જ્ઞાન, કર્મ, ભક્તિ આ બધા જ માન્ય માર્ગો છે. કોઈ એક જ રસ્તો સાચો છે એવો આગ્રહ નથી. વ્યક્તિ પોતાના સ્વભાવ અને પરિસ્થિતિ પ્રમાણે રસ્તો પસંદ કરી શકે. આ હિન્દુ ધર્મની ઉદારતા અને એનું જે મનોવૈજ્ઞાનિક ઊંડાણ છે એ બતાવે છે.
બરાબર, આ બધા વિચારો સિદ્ધાંતિક રીતે તો બહુ ગહન છે, પણ આજના જીવનમાં આપણી રોજબરોજની ભાગદોડમાં આ જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે ઉપયોગી થઈ શકે. દાખલા તરીકે, ગીતાનો નિષ્કામ કર્મનો સિદ્ધાંત જ લઈ લો.
હા,
આજના જમાનામાં કેવું છે, સ્પર્ધા, પરિણામની ચિંતા, સફળતા નિષ્ફળતાનો ડર, આ બધું સતત તણાવ ઊભો કરે છે.
સાચી વાત છે.
તો નિષ્કામ કર્મનો અભિગમ શું કહે છે? પોતાના પ્રયત્નો પર ધ્યાન આપો, ફળની અપેક્ષા છોડો. આનાથી માનસિક શાંતિ મળે અને કામમાં પણ વધુ સંતોષ મળે, ખરું ને?
હા, ચોક્કસ. અને પેલી ઉપનિષદોની આત્મચિંતનની વાત, તત્વમસી, એ કેવી રીતે મદદ કરે?
એ પણ, આપણે સતત બહારની દુનિયામાં દોડ્યા કરીએ છીએ, એના બદલે થોડો સમય પોતાની અંદર જોવું, પોતાના વિચારો, લાગણીઓ સમજવી, ધ્યાન કરવું, આ બધું આંતરિક સંતુલન માટે ખૂબ જરૂરી છે.
યોગ અને ધ્યાનની પદ્ધતિઓ.
હા, જ્યાં પરંપરામાંથી જ આવી છે, આજે તો આખી દુનિયાને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અપનાવી રહી છે, એ પેલું પોતાની અંદર રહેલું સત્ય શોધવાની યાત્રા જ છે ને.
બીજું, પેલું વિવિધતામાં એકતાનો સિદ્ધાંત. આપણા જેવા દેશમાં જ્યાં આટલા બધા ધર્મો, ભાષાઓ, રીતિરિવાજો છે, ત્યાં આ વિચાર કેટલો જરૂરી છે?
બહુ જરૂરી છે. બીજાના દ્રષ્ટિકોણને સમજવાની અને એનો આદર કરવાની ભાવના કેળવવામાં મદદ કરે છે.
અને છેલ્લે, જીવનના હેતુ વિશેનો જે વ્યાપક દ્રષ્ટિકોણ મળે છે, પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
હા, એ જીવનના ભૌતિક અને આધ્યાત્મિક પાસાઓને સંતુલિત કરવાનો માર્ગ બતાવે છે. એ યાદ અપાવે છે કે જીવન ખાલી પૈસા કમાવવા કે ભોગ વિલાસ માટે નથી,
એનો એક ઊંડો અર્થ છે.
હા, એક ઊંડો અર્થ અને અંતિમ લક્ષ્ય પણ છે. આ સમજ જીવનના ઉતાર ચડાવમાં સ્થિરતા આપે, દિશા આપે.
ખરેખર રેનોનું આ વિશ્લેષણ આપણને હિન્દુ ધર્મની જટિલતા અને એના ઊંડાણને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે.
મારા માટે તો સૌથી મોટી શીખ એ છે કે આ પ્રાચીન ગ્રંથોમાં જે જ્ઞાન છે એ આજે પણ કેટલું જીવંત છે, આજના પડકારો માટે પણ એટલું જ સુસંગત છે.
એ કોઈ બંધિયાર નિયમોનો સંગ્રહ નથી, પણ એક સતત વિકસતી, શ્વાસ લેતી પરંપરા છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવશાળી રહી તે છે મોક્ષ માટેના અનેક માર્ગોની સ્વીકૃતિ અને પેલું ઉચ્ચ તત્વજ્ઞાન અને લોકપ્રિય ભક્તિનો સુમેળ.
હા, એ કેવી રીતે જોડાયું?
તો પૂર્વગ્રહ વગર એના મૂળ સ્ત્રોતો અને એની આંતરિક ભાવનાને સમજવી પડે.
સાચી વાત.
કદાચ આજના સમયમાં આપણે સૌએ એ વિચારવું રહ્યું કે આ જે પ્રાચીન શાણપણ છે એને આપણે આપણા જીવનમાં કેવી રીતે વધુ અર્થપૂર્ણ રીતે વણી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.